હે નારદ, હવે તમને સાવિત્રી આખ્યાન સંભળાવું છું કે સાવિત્રી પૃથ્વી પર મનુષ્ય રૂપે અવતર્યા હતા. પૂર્વે ભદ્રદેશમાં અશ્વપતિ નામનો ધર્મિષ્ઠ રાજા હતો. જેમ લક્ષ્મી વિષ્ણુના ધર્મચારિણી છે, તેમ આ રાજાને માલતી નામની મહારાણી ધર્મચારિણી પત્ની હતી. સંસારમાં સંતાન સુખની અપેક્ષા દેવ તથા ઋષિ મુનિઓને પણ રહેલી છે, તો પછી આ રાજાને કે રજોગુણમાં રહેનાર છે તેને કેમ ન હોય. સ્ત્રીઓ માટેનો સંતાનકાર વહી જતા તે સંતાન નહીં થતા માં દુઃખી થાય છે. આવી વંધ્યા સ્ત્રી સમાજમાં પણ નિંદાય છે. આ રાણીને સંતાન થયા નહોતા, જેથી તેમના ગુરુ વશિષ્ઠના ઉપદેશથી તેણે ભક્તિથી સાવિત્રી દેવીનું આરાધના કરવા માંડ્યું. પણ ઘણા કાળ સુધી તપશ્ચર્યા કર્યા છતાં તે માલતી રાણીને સાવિત્રી દેવીના દર્શન થયા નહીં. વરદાન તો પામે જ ક્યાંથી? અંતે તે નિરાશ થઈ પતિ પાસે આવી પોતાની પત્નીને સંતાન માટે દુઃખી થયેલી જોઈ, તેમજ તેણે કરેલા પુરુષાર્થમાં હતાશ પામેલી જોઈને અશ્વપતિ રાજાએ પોતે તપ કરવાનો નિશ્ચય કર્યો અને શુભ મુહૂર્તે ગુરુ આજ્ઞા લઈને સાવિત્રીનો તપ કરવા તે પુષ્કર ક્ષેત્રમાં ગયો. ત્યાં 100 વર્ષ સુધી તેણે સંયમી રહીને તપ કર્યા જ કર્યું, છતાં સાવિત્રીના દર્શન પામ્યો નહીં. એક દિવસ તે હતાશ થઈ ગયો અને ગદગદ કંઠે પ્રાર્થના કરી, ત્યારે શરીર વિનાની આકાશવાણી સાંભળી કે હે ભક્ત, તું ગાયત્રીના 10 લાખ જપ કરે. આવા સમયે જ પરાશર મુનિ આવી ચડ્યા. તેમને પ્રણામ કરી વિધિસરની પૂજા કરી. પછી પરાશર મુનિએ ગાયત્રી ઉપદેશ તેને આપ્યો અને જણાવ્યું કે હે રાજા, ગાયત્રી જપથી પ્રથમ બધા પાપો નાશ પામે છે, માટે આકાશવાણીના ઉપદેશ અનુસાર ગાયત્રી જપ તમે કરો. રાજાએ વિધિસર ગાયત્રી જપ કર્યા બાદ સાવિત્રીની પૂજા કરી, સ્તુતિ કરી, જેથી 1000 સૂર્ય સમાન કાંતિવાળા તે દેવીના દર્શન રાજાને થયા. અને તે સમયે વરદાન આપતા જણાવ્યું કે હે રાજા, તારી ઈચ્છા પુત્રની અને તારી પત્નીની ઈચ્છા પુત્રીની છે, માટે બંને ઈચ્છાઓ પૂર્ણ થશે. મારા અંશરૂપ જ કન્યા તારે ત્યાં અવતરશે. સમય જતાં માલતીની કુખે પ્રથમ પુત્રી ઉત્પન્ન થઈ. તે કન્યા બીજી લક્ષ્મી જેવી હતી. રાજાએ સાવિત્રીની કૃપા પ્રસાદી હોવાથી તેનું નામ સાવિત્રી જ રાખ્યું. ત્યાર પછી આ માલતીને પુત્ર પણ થયા. સાવિત્રી કન્યામાંથી યૌવનવાળી થઈ, તેથી અશ્વપતિએ તેના માટે યોગ્ય પતિની શોધ કરાવી. અંતે દેવયોગે રાજ્યથી ભ્રષ્ટ થયેલા અને તપોવનમાં જ પોતાનું જીવન ગુજારનાર સત્યમય સ્વભાવવાળા યુમત્સેનના પુત્ર સત્યવાનને પસંદ કર્યો, જેનું આયુષ્ય પણ ઓછું છે, જે નિર્ધન છે. છતાં દેવયોગે મનથી વરી ચૂકેલી સાવિત્રી નું લગ્ન સત્યવાન સાથે થઈ ગયું. અશ્વપતિએ રત્ન અલંકારો અને અનેક વસ્ત્રાભૂષણો આપ્યા, પરંતુ વનમાં જેનો પતિ રહે છે તેની સાથે પોતાને રહેવાનું હોવાથી તે જે વસ્ત્રો પહેરતા હતા તેવા જ વકલ વસ્ત્રો તેણે પરિધાન કરી પિતૃગૃહથી નીકળી પતિગૃહે જવા મહેલાત છોડી ઝૂંપડીમાં રહી. સત્યવાન સાથે સાવિત્રીની અંધ સાસુ સસરાને માતા પિતા સમાન માની તેમની સેવા ચાકરી કરવા લાગી. પોતે પોતાના પતિનો મૃત્યુદિન જાણતી હતી, જેથી પોતાને સાવિત્રી વ્રતના ઉપવાસ હોવા છતાં પતિ સાથે વનમાં ફર અને કાષ્ઠ લેવા ગઈ. ત્યાં દેવયોગે તેના પતિને સર્પ કરડ્યો અને તેનો પ્રાણ ઉડી ગયો. આ સમયે યમરાજા તેના સૂક્ષ્મ શરીરને કે જે અંગૂઠા જેવડા પુરુષને બહાર કાઢી બાંધીને લઈ જવા લાગ્યા ત્યારે સાવિત્રી પણ પોતાના તપોબરે યમ પાછળ ગઈ. તેને પાછળ આવતી જોઈને સંયમની નગરીના સ્વામી યમદેવે તે પતિવ્રતા સાવિત્રીને મધુર વાણીથી કહ્યું કે હે પુત્રી, તું મનુષ્ય શરીર સાથે લઈને તારા પતિ પાછળ ક્યાં આવે છે? જો તારે સાથે આવવું હોય તો તારા મનુષ્ય દેહનો ત્યાગ કર. પંચભૂતાત્મક દેહ મારા લોકમાં જઈ શકતો નથી. હે સતી, તારા સ્વામીનો ભરતખંડમાં રહેવાનો કાર પૂર્ણ થતાં તે કર્મનું ફળ ભોગવવા મારા લોકમાં જાય છે. બધું કર્મથી જ બને છે. યમરાજાનું વચન સાંભળી સાવિત્રીએ યમદેવની સ્તુતિ કરીને પૂછ્યું કે હે પ્રભુ, કર્મ શું છે, કયા નિમિત્તે થાય છે, અને દેહી કોણ છે, જીવ કોણ અને પરમાત્મા કોણ છે, તે બધું મને સંભળાવો. યમરાજ બોલ્યા, વેદમાં કહેલ જે ધર્મ તે કર્મ, અને તેથી વિરુદ્ધનું તે અશુભ કર્મ છે. નિષ્કામ ભાવે પરમાત્મા પ્રત્યર્થે થતી ભક્તિથી તે ભક્ત કર્મના ફરમાં નિર્લેપ રહે છે. પ્રકૃતિરૂપ પરમાત્મા કર્મોના ઉપાદાન કારણ છે. કર્મોના કરતા જે જીવ તે જ સદા દેહી કહેવાય છે. ફળના ભોગતા તે જ છે. સંસાર નાશ તે જ મુક્તિ છે. આત્મા અનાત્માના ભેદને જણાવવામાં જે કારણ તે જ જ્ઞાન છે. વિષયોમાં આશક્તિ તે દુઃખદાયી, અને પરમાત્મા ભક્તિમાં આશક્તિ તે સુખદાયી છે. જે પ્રાણ તથા દેહ વગેરેને ધારણ કરનાર તે જીવ છે, અને સર્વવ્યાપક પ્રકૃતિથી પર જે પરબ્રહ્મા તે પરમાત્મા છે. હે પુત્રી, તું હવે સુખેથી પાછી જા. સાવિત્રી બોલી, મારા પતિનો તથા તમારા જ્ઞાનના અચર સમુદ્રરૂપ તમારો ત્યાગ કરી હું ક્યાં જાઉં? હે પિતા, કયા કર્મથી જીવ કઈ કઈ યોનિમાં જાય છે? સ્વર્ગ, નર્ક, સુખ, દુઃખી, રોગી, યોગી, સિદ્ધિ, મુક્તિ, ભોગ, ગોલોક, વૈકુંઠ, કેવા કર્મથી પ્રાપ્ત થાય છે અને કેવા પ્રકારના છે તે મને સમજાવો. સાવિત્રીના વચનથી યમરાજ વિસ્મય પામીને કહેવા લાગ્યા કે હે પુત્રી, તું 12 વર્ષની છું, છતાં તારું જ્ઞાન અગાધ છે. તારા પિતાએ સાવિત્રી દેવીનું તપ કરીને વરદાનથી તેમના અંશરૂપ તું જન્મી છું, જેથી જેમ દેવો સાથે તેમની પત્નીઓ રહે છે, તેમ સત્યવાન સાથે અખંડ સૌભાગ્યવાળી ઉત્તમ પત્ની તરીકે રહે. હવે તું બીજું શું ઈચ્છે છે? તું માંગીશ તે હું તને આપીશ. સાવિત્રી બોલ્યા, હે મહાભાગ, સત્યવાનથી મને 100 ઔરસ પુત્ર થાઓ, મારા પિતાને 100 પુત્ર થાઓ, અને મારા સાસુ સસરાના ગયેલા નેત્રો પાછા મળો, તથા શત્રુઓએ હરી લીધેલું રાજ્ય પાછું મળો. આ વરદાનની મને ઈચ્છા છે. 1,00,000 વર્ષ બાદ હું સત્યવાન સાથે વિષ્ણુલોકમાં જાઉં તેવી મારી ઈચ્છા છે. સાવિત્રીને બધા વરદાન આપીને પછી તેણે પૂછેલા તમામ પ્રશ્નોના કર્મના ફળનું વર્ણન, વિવિધ દાનફળ, અશુભ કર્મોના ફળનું વર્ણન, નરકુંડના અધિકારીઓ પાપીઓનું વર્ણન, નરકુંડના લક્ષણો તથા દેવીના ભક્તિનું સ્વરૂપ સમજાવતા કહેવા લાગ્યા કે હે પુત્રી, સારના સારરૂપ પુરુષોના મુક્તિદ્વારનું બીજ, નરકરૂપ સમુદ્રને તારનાર મુક્તિના સારનું કારણ, સર્વ અશુભોનો વિનાશ કરનાર, કર્મરૂપ વૃક્ષોને ચીરી નાખનાર, અને કરેલા પાપોના સમૂહોને હરનાર દેવી ભક્તિ મારા વરદાનથી તને પ્રાપ્ત થાઓ. જે દેવીનું ગુણ કીર્તન તું સાંભળવા ઈચ્છે છે, પરંતુ શેષનાગ હજારો મુખેથી, શંકર પાંચ મુખેથી, બ્રહ્મા ચાર મુખેથી, કાર્તિકેય છ મુખેથી પણ ભગવતીના ગુણોનું વર્ણન કરવા સમર્થ નથી. એટલું જ નહીં પણ વિષ્ણુ વેદો અને વિદ્વાનો પણ જગદંબાના ગુણોના અંશ માત્રને જાણતા નથી. દેવો જેનું ધ્યાન કરે છે તે ભગવતીના ચરણકમર તેમના ભક્તોને અત્યંત સાધ્ય કરે છે. તે જ મૂળ પ્રકૃતિ ભગવતી છે અને એ પ્રકૃતિના જે વિકારો છે તે પ્રાકૃત કહેવાય છે. પરમાત્માની શક્તિ મહામાયા સચિદાનંદ રૂપ હોય, રૂપ રહિત છે તો પણ ભક્તો પર અનુગ્રહ કરવાને કારણે રૂપ ધારણ કરે છે. આ પ્રમાણે સાવિત્રીને કહીને યમરાજ પોતાને સ્થાને ગયા અને સાવિત્રી પોતાના સ્વામીને લઈને પોતાને ઘેર ગઈ. તેનો પિતા પુત્રને પામ્યો અને તેના સાસુ સસરા નેત્રોને પામીને ગયેલું રાજ્ય પાછું મેળવી સુખી થયા. સાવિત્રીને પણ સત્યવાનથી 100 ઔરસ પુત્રો થયા અને અંતે શ્રાપથી મુક્ત થઈ દેવી લોકમાં ગઈ. હે નારદ, સૂર્યમંડળની તથા સર્વ મંત્રોની અધિષ્ઠાત્રી અને વેદોની માતા છે તે જ આ સાવિત્રી દેવી છે.